સફેદજી મહારાજ બધા ધ્યાન સ્વાઈને રાજી કર્યા અને શાસ્ત્રી મહારાજ ત્યારે ભગતજીને ગુણાતીતાન સ્વાઈનને વિશેનો અખંડ દિવ્ય ભાવ હતો અને સાક્ષાત મૂળ અક્ષરનો અવતાર છે અને એવી નિષ્ઠા સમજેલ પણ હતી અને એવું એમના જીવનની અંદર દર થયું હતું કે આ દેહ કરીને ગુણાતીતાન સ્વામીને રાજી કરવા છે તો મહારાજ રાજી થાય મહારાજની પ્રસન્નતા થાય એવી એમની દ્રઢતા પણ હતી. હવે એ દ્રઢતા છતાંય ગુણાધ્યાન સ્વામીએ એમની દ્રઢતા જોવા માટે એમને ઘણા ઘણા પ્રસંગો પણ મૂક્યા, સેવાનું કાર્ય પણ એવું સાંભળ્યું અને એ સેવાના કાર્યમાં પણ પોતે કંઈ પણ વિચાર કર્યા સિવાય દેહનો પણ વિચાર કર્યો નથી. ખાલી સેવાની અંદર ભીડો તો પડે જ નહીં પણ છતાં એવી કઠણમાં કઠણ સેવા હતી તો પણ કર્યું. ચૂનો પીલવાનો થાય જે આ મકાન બનાવે છે અને અહીંયા સિમેન્ટ તમે વાપરો છો તે વેળે ચૂનો હતો તો એ ચૂનો બહુ ગરમ હોય છે એકદમ. હવે પાણી નાખો ને રેતને એમાં પછી પલારો ને એને તમે પગથી આમાં કરવાનું એને પીલીને એને ચીકનો લાવો. તે વેળે ચક્કીઓ નથી કે આમાં બધા મશીન ન રહેતા પેલા ગોળ ગોળ ફરે તો પણ સ્વામીની આજ્ઞાથી એ ચૂનો નાખે પલારે અને એને પાછા પોતાના પગથી ઉડે. હવે એ ગરમી પગથી ઠેઠ સુધી ચડી જાય, ગરમી આવે અને આંખે અંધાપો આવી જાય. એ ગરમીથી એવી ગરમી હોય છે કે શરીરમાં ગરમી તો થાય પણ આંખે પણ એ આંખો પણ અંધાપો આવી જાય. એટલે બધા કહે કે આ પ્રાગજી તું આ કંઈ સમજ, આ ચૂનો આ રીતે તું પહેલે છે તો આ ચૂનાની ગરમી તને પગથી ચડશે ઠેઠ શરીરમાં આંખે આવશે અને આંખે અંધારા થઈ જાય અને તને દુઃખી થઈ જાય. તો એ શું બોલ્યા કે ગુણાતીતાન સ્વામી પર આ દેહ કુરબાન, કે મરવું તો એક વખત છે, દેહ તો પડવાનો છે પણ આ દેહ કરીને આવું કરવું છે કે એમની જે આજ્ઞા હોય એ આજ્ઞા મારે પાડીને આ મારો એમનો રાજીપો મેળવવો છે. એટલે એવી એમની કુરબાની હતી કે એમને એમ નહીં કે હવે વાત સાચી છે આવું થાય મન પાછું પડી જાય આપણને, પણ વિશ્વાસ જ હતો કે બધું આપણું સાચવનાર એ છે, સંભાળનાર આપણને એ છે અને આપણું કાર્ય કલ્યાણ કરનાર પણ એ છે. એવી એમની દ્રઢતા હતી, સમજણ હતી, નિર્દોષ ભાવ. એમના ગુણાજના કોઈ વચનમાં એમને સંશય પણ નહોતો, જે આજ્ઞા થઈ એની અંદર પૂરેપૂરી કરી લીધા. કૂતરે કારખાનું ચાલતું એક કૂતરું પડ્યું હતું, મરી ગયેલું હતું. મરી ગયેલું એ ત્યાં આગળ પથરા હતા ને ત્યાં આગળ પડેલું હતું જ્યાં પથ્થર કારખાનામાં લેવાના હતા તે ત્યાં આગળ કોઈ જાય નહીં અને પેલા પથ્થર જે ત્યાંથી લેવાના હતા એ પછી કોણ લાવે, ત્યાં કૂતરું મળ્યું એટલે દુર્ગંધ મારે. તો કારખાના અટકી ગયા એટલે પછી કેમ કે પથ્થર આવતા નથી કારખાનામાં, સ્વામી કહે છે ગુણાસ્વામી કહ્યું કે આવું થયું છે. સ્વામીજી ભગત ગયા સ્વામીની મરજી જોઈ અને કૂતરું છે એને લઈ ધસેડી અને આગળ નાખી આવ્યા. ત્યારે બધા લોકો શું એને કહે છે, આ તો ગોબરો થયો એટલે આ કૂતરું તાને છે એ નવો થયો એટલે ગોબરો ગોબરો એને બધા કહેવા મળ્યા. તોય પણ એમને એવું ના થયું તો નહીં ધોઈ અને પાછા પવિત્ર થઈ અને સ્વામી એને કહ્યું પ્રણ કાર્યક્રમ જોડી ગયા. એટલે શું સ્વામીની મરજી સમજીને એમને બધી સેવા કરી, મરજી એમની સ્વામીની હતી એ પ્રમાણ કરી. ત્રીજી વાત કરીએ કે આંબાવાડીયું હતું ત્યાં આગળ સ્વામી ગયેલા અને એ આંબાવાડિયામાં બધા 300-400 આંબા હતા. ઉનાળાનો દિવસ એટલે પાણી જરા મળ્યું નહોતું એટલે આંબા જરા સૂકા હતા. તો ગુણાજ સ્વામી બેઠા બેઠા વાત કરી સભામાંની અંદર કે આંબા સુકાય છે. હવે કોઈને એવું સંબોધન નથી કર્યું કે તમે સેવા કરો તમે સેવા કરો, સ્વાભાવિક જ આંબા સુકાય છે. બધા બીજા તો બેસી રહ્યા પણ ભગતજી મહારાજ ઉઠ્યા અને બાજુમાં નદી હતી, નદીમાંથી પાણી દેગડા ભરી ભરી અને આંબાને પાણી પાયા. દરેકને આંબાને બબે બબે દેગડાઓથી પાણી પાયું અને બધા એ પ્રમાણે પી દીધા. એટલે કહેવાનું શું છે કે આવી મરજી સમજીને એમને ગુણાતાન સ્વામીની મરજી સમજી આંબા સુકાય છે એટલું જ. એટલે શું કે આપણે પણ એ પ્રમાણે એમના જીવનમાં જેમ સેવા કરવાનું મહિમા અને જે સ્વામીના વચનમાં વિશ્વાસ કે જે કહે છે બરાબર છે એવો વિશ્વાસ હતો તો એમને સ્વામી પ્રત્યેનો ભાવ થયો અને સ્વામીનો રાજીપો થઈ ગયો કે આપણે જાણીએ છીએ. જોગી મહારાજનું પણ એવું જ અંગ હતું કે સ્વામીએ કહ્યું કે આ કારખાનું ગોંડલ મંદિરનું ચાલે છે તો તમે રોટલા કરીને બધા કારીગરોને હરિભક્તો આવે એને જમાડજો. તો સ્વામી તે વહેલા ઉઠે, ચાર 3-4 વાગે નાહી ધોઈને પછી કારખાનામાં જવાનું હોય તો તે દાડે ત્યાં પીઝા બીજા ત્યાં નહોતા મળતા કે બીજા કંઈ મિષ્ટાન નહોતા મળતા, પણ બાજરો આવે એટલે શું લોટ આવે બાજરાનો દોડી માગીને આવે એટલે એના રોટલા બને, અને પછી મરચાં ત્યાં પાકે એટલે મરચું એક આપે, અને એ સવારે કારખાનામાં કરાર કરે અને જાય, અને કોઈ વખત પેલો ગોળ હોય તો ગોળનું એક નાનું ટેફું આપે એ ખાઈને બધા કારખાનામાં જાય. સાધુ હોય તો અને કડિયા હોય ને બધાય બપોરે પાછું જમાડવાના, સાંજે છે પાછા જમાડવા ખીચડી અને છાશ ને મરચું પાછું. એટલે એવી વસ્તુની અંદર પણ એ સ્વામી અખંડ સેવા કરી. ફરી સ્વામી કહેવું પડશે શાસ્ત્રી મહારાજને કે આ બરોબર રીતે કામ કરજો, એવું બરોબર કામ કરતા હતા. એટલે સ્વામીની આજ્ઞાથી એમાં પછી પાછું વળીને જોવાનું, પછી પાછું કથા વાર્તા ભજન તો ચાલે જ, વચ્ચે ટાઈમ મળે તો ડેરીમાં જઈને ધૂન કરે, પ્રાર્થના કરે, કથા કરે, વચ્ચે ટાઈમમાં પાછું એ તો લઈ લે. સેવા કરતાં કરતાં કથા વાર્તાનું અંગ તો હતું જ, બે વસ્તુ સેવા અને ભક્તિ બે વસ્તુ, સેવા એ પોતાના દેહે કરીને કરવાની હોય અને સાથે જે કથા વાર્તા કીર્તન ભજન છે બે કરતા હતા. તો આ રીતે એમને મરજી શાસ્ત્રી મહારાજની સાચવી અને સ્વામીનો રાજીપો થઈ ગયો. પોતે મહંત હતા છતાં પણ મહંતપણું જાગ્યું નથી, દાસના દાસ સેવક થઈને સેવા ભાવ કે આપણે અહીંયા આવ્યા છે શું પણ સેવક થઈને આપણે જે કંઈ પણ કાર્યમાં છે પણ સેવક થઈએ તો બધું સારું થાય, એવી રીતે એમને પણ દાસ સેવક રહીને કામ સ્વામીને રાજી કર્યા છે. એટલે આપણે પણ એ રીતે જ વિચારીએ કે ભગવાન શ્રીજી મહારાજની આ સેવા પણ મળી છે. અત્યારે જોગી માની આજ્ઞાથી આપણા મંડળો સ્થપાયા છે અને આયા કિશોર મંડળ, યુવક મંડળ, બાળ મંડળ અને આ સત્સંગી મંડળ ને મોટા મંડળો બધા આપણા બધા થયા છે. તો એ મંડળો એમની આજ્ઞા ઈચ્છાથી આપણે કર્યું છે તો એમને શું આપણી પાસે કરાવવું કે આપણે એવા ખરેખર સાચા સત્સંગી બનવાનું, આપણી નિત્ય પૂજા પાઠ દેશ બધું થાય, કોઈ વ્યસન દુસન ના થાય. એમની મરજી છે કે બધા યુવાનો એવા થાય કે આપણું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે દ્રઢ થાય અને બધા દેશ પ્રદેશની અંદર તમે અત્યારે જેમ તૈયાર થયા છો એવી રીતે હજુ બધા ઘણા આપણે તૈયાર કરવાના. આખા અમેરિકાની અંદર ઘણા યુવકો છે એટલે જે જે સેન્ટરમાં હોય ત્યાં બધા આવી રીતે તૈયાર થાવ. તો એ સ્વામીની ઈચ્છા છે. તો આપણે સત્સંગ જીવનો કરવાનો, ભગતજી મહારાજને જેમ કહ્યું કે ગુણાતીરામ સ્વામી રાજી થયા તો શું એમને માગ્યું, મારો જીવ સત્સંગી થાય. સ્વામી કહ્યું જાઓ ઘરે જાઓ 60,000 રૂપિયા મળશે. ગુણાતીરામ સ્વામી રાજી થઈને કહ્યું કે તમે બહુ સેવા કરી મેં રાજી થયા છે તો તમે ઘરે જાઓ તમને બધા 60,000 રૂપિયા મળશે અને ત્યાં સંસાર કરજો અને બધું સારું થશે. ભગતજી બહાર કે એટલા માટે સેવા નથી કરી એ કંઈ જરૂર નથી, મારે મારે તો મારો જીવ સત્સંગી કરવો છે. શું આપણો દેહનો સત્સંગ છે, બોલાવીએ ચલાવીએ તો સારું લાગે, જમવામાં બેઠા ને ઉઠાડીએ તો દુઃખ લાગે કે હું બેઠું મને કેમ ઉઠાડ્યો, મને અહીંયા આગળ કેમ ના બેવા દીધો. આ દેહનો સત્સંગ હોય તો શું માનપાન મળે તો આપણો સત્સંગ રહે, બોલાવે ચલાવે આ કરે તે કરે, પણ ના બોલાવે તો મન પાછું પડી જાય કે અમે આટલી સેવા ભક્તિ કરીને અમને બોલાવતા નથી, કોઈ પૂછતાય નથી. તો અહીંયા આપણે આવ્યા છે એ કોઈ પૂછે કે ના પૂછે ભગવાન પૂછે છે, આપણને શ્રીજી મહારાજ પૂછે છે ને જોગી મહારાજ પૂછે છે કેમ આવ્યા પધારે, એ બધું બેઠા બેઠા બોલે છે પણ આપણે ખબર નથી પડતી, પણ માન છે ને એટલા માટે. જો નિર્વાણી રહીએ તો અખંડ એ જ દેખાય કે મને બોલાવે છે ચલાવે છે મારી ધ્યાન રાખે છે એવું બધું રહે. એટલે એક જૂના ભગતજીમાં કહ્યું મારો દેહ મારો જીવ સત્સંગ, દેહ અને આત્મા બે જુદું છે ખબર છે ને તમને, આ દેહની અંદર એક આત્મા છે જુદો છે એ ખબર છે. ત્યારે એ બેનું સમજવાનું છે કે દેહનો સત્સંગ હોય તો શું હમણાં પીઝા મળશે એટલે મજા આવશે, પણ પીઝા ખાવા બેઠો હોય ને તારા પથ્થરમાંથી લઈ લે, પથ્થરમાં તમે કહો પથ્થર રાખો એનો કાગળિયા રાખતા છે એની અંદર તમે મળ્યો, પણ એમાંથી તરત પેલો લઈ લે બીજો તો થાય ને કે આરામ ખોર મારા બે ભાવ આવી જાય આપણને. પણ એ લઈ જાય તો ભલે ક્યાં મારે મારે પીજાની કંઈ જરૂર મારે બીજો ખાવો જ નહોતો એ તેગડી આત્મા વિચાર કરવાનો રહે શું અને કોઈ આવીને બે થપ્પડ મારી દે અને હું કહું ખબર અહીં કેમ બેઠો તો તે ઘડી કેવું થાય ગુરે સ્વામી મને એ જે હું ઉભી રે છાણી મને દેહ ભાવાયો અને તેને સાંભળી કે બહુ સારું મહારાજ એનું સારું કરો ભગવાન એનું સારું કરો તો શું આત્મભાવ આ બે વસ્તુ છે આ વિચાર આપણને આવી જાય છે દેહ ભાવ છે દુઃખ આવે છે આપણને જરા અપમાન જેવું લાગે છે કે હું આવો મને આમ કેમ તો એ દેહ ભાવ આપણે છે ત્યાં સુધી દુઃખ છે ત્યાં સુધી દુઃખ છે જ જ્યારે ગમે ત્યારે તમે જો વ્યવહારમાં રહેશો તો દુઃખ સમાજમાં જશો તોય દુઃખ મોટા હોદ્દા અધિકાર ફોકે જશો તોય દુઃખ એ બધાની અંદર તમારા દેહને કંઈ પણ કોઈ બોલશે કરશે તો અપમાન લાગશે પણ આત્મભાવ હશે તો પછી ગમે એટલો એને મોટપ મળે તો પણ એને કોઈ જાતનું અપમાન જેવું લાગે સ્વીકારો કરે તમે આવા છો તો અપમાન કેટલું કર્યું ભગતજી મારું ખૂબ અપમાન થયું કે આવી રીતનો ભગતજી છે અને એને ઘણી રીતે દુઃખ આપ્યું બધાએ પણ તો મહારાજની ઈચ્છા સ્વામીની ઈચ્છા સ્વામી રાજી થાય છે ને એટલે એવી રીતનું લાગે શાસ્ત્રી મહારાજ એમનું અપમાન કેટલું થયું પંડ્યા છે અને કાળો ને મારો ને બધું કરે તો એમને કંઈની ચિંતા ના કરી ભગવાન બધાનું સારું કરે નક્ષ પુરુષોત્તમ નિષ્ઠા પ્રવૃત્તિ એટલે આપણામાં જ્યાં સુધી માન ભાવ છે દેહ ભાવ છે ત્યાં સુધી થશે એટલે દેહ ભાવ ટાળવાનો છે પહેલાં કરો કે પછી બાળક હોય તો પણ કિશોર હોય તો પણ મોટા એ ઉપર હોય તો પણ મોટા પછી આપણે ડૉક્ટરને ઇન્જિનિયર થઈને સાયન્ટિસ્ટ થઈને મોટા મોટા એને આપણે હું તમારા બુશ સાહેબ કદાચ એ હોદ્દો મળી જાય તો પણ આપણે સેવક છીએ એટલું સમજવાનું તે આમ રાફ નહીં મારો કે કોઈને પૂછે નહીં કહે ચાલ મારે તમે બધાની સાથે પ્રેમથી મળવાનું આપણે એની જોડે બોલાવીએ એટલે માન અપમાનમાં એકતા થાય એટલે કહેવાનું એવો જે છે એ વસ્તુ આપણા જીવન એટલે એમને એ દર્ટ કર્યું હતું તો જીવનો સત્સંગ હોય તો કોઈ જાતનો વાંધો આવે નહીં એને કોઈ જ અપમાન લાગે નહીં એને કોઈ બોલી જાય તો કંઈ દુઃખ થાય નહીં ખાવામાંથી ઉઠાડે તોય વાંધો નહીં ખાવામાંથી લઈ લેતોય વાંધો ના આવે મોટા હોદ્દા અધિકારો પર હોય તો પણ એને કોઈક જાતનું કોઈ કહી જાય તો એને દુઃખ થાય નહીં એટલે એ દેહભાવને લઈ જાય એટલે દેહને આત્મા બે નો કે વસ્તુ પેલું દેહનું જ્ઞાન છે આપણે અત્યારે દેહનું જ્ઞાન છે એટલે આ બધું ખાવાનું પીવાનું પણ આત્માનું જ્ઞાન જેને દર્શ થયું એ ભગતજી મહારાજમાં આવ્યું ગુણાતીતની સ્થિતિ હતી શાસ્ત્રીમાં જોઈ સ્થિતિ હતી તેમને લોકોએ ઘણું અપમાન સુખ દુઃખ સહન કર્યું એમ આપણે એ રીતનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું છે એટલે આપણને વધો એટલે રાજીપો કરવો હોય તો પહેલાં પહેલું માન આપણું મૂકી દેવાનું છે અત્યારે નાના છો તો પણ માન તો રહી જાય છે આવે છે એટલે અહીંયા મંદિરમાં આવીએ કોઈ આપણને કંઈ કહી જાય બોલી જાય તો પણ આ મંદિર આપણું છે ને મારે મારા જોગી માન રાજી કરવા છે એ પાછા આવવાનું અને પછી દર્શન કરવાનું કથા વાર્તા કરવાની મંદિર પૂજાનું મૂકવાનું નહીં દ્રઢતા એ રાખવાની કે આ મંદિર આવે જે થયું એમાં મૂકવાની આવવાનું અને કથા વાર્તાનું ટાઈમે ટાઈમ બધું કરવાનું કોઈ બોલાવે ના બોલાવાનું કોઈ કાઢી મૂકે તો ભગતજી મારે કાઢી મૂક્યા હતા તો દરવાજે બેસીને દર્શન કરતા હતા મંદિરમાંથી કાઢ્યા એમને આટલા મોટા સંત અને એમની ભક્તિ હતી તો કાઢ્યા તો ત્યાં બેસીને પણ બધાના દર્શન કરીને જય સ્વામી કરીને કથા વાર્તા કરે બધા ત્યાં બેઠા બેઠા પણ એમ ના થયું કે આ મંદિર છોડી દેવામાં તો કંઈ થાય નહીં આપણો જુદો જુદો ધમાલ ચોખ્ખો થવાય જુદી વસ્તુ ના બનાવી પણ એ અપમાન કરીને પણ સ્વામીનો મહિમા સમજાતો હતો એવું છે એટલે આપણે એવું કે આ મંડળમાં છે મંડળ વધારવાનું છે પણ એ કંઈ ઓછો ના થાય ગ્રુપિંગ નહીં કરવાનું કાંઈ એના છે ના અમારા છે બધા જ અક્ષર પુરુષોત્તમને આપણે છે જ્ઞાન આપણું એક જ છે ગુરુ એક જ છે સંપ્રદાય એક જ છે આપણું એટલે કોઈ જુદા નથી પણ સ્વભાવ કરીને કદાચ થાય એટલે પછી કદના આપણે હવે એ કરવું નથી એટલે મંદિર એ બધાનું છે ભગવાન આપણા છે એ બધું આપણી સેવા છે અને બધા માટે આપણે જે આવીએ છીએ કલ્યાણ માટે આવીએ છીએ મોક્ષ માટે આવીએ છીએ એટલે સત્સંગની અંદરથી મન પાછું પડે નહીં ગમે એટલું આપણને દુઃખ આવે મુશ્કેલી આવે ધંધો નોકરીમાં મુશ્કેલી આવે અભ્યાસમાં કદાચ ફેલ થઈએ તો એમ થાય કે આશીર્વાદ આપ્યા તમે કેમ ફેલ થયા એ ભગવાનની ઈચ્છા છે ફરી પાકું કરવું છે એટલે ફરી વાર નહીં ફરી જાય આમાં ડૉક્ટર સ્વામી 7 વખત નાપાસ થયા દુઃખી મારા આશીર્વાદ આપ્યા હતા પણ તોય ડૉક્ટર થયા 7 વખત પ્રયત્ન કર્યો પણ એમ ના થયું જોગી મારે કાં જોગી મારે આપણે નહીં એને મંદિરમાં જવું નથી પણ જો કદાચ કેટલા તરત બળવાન થયા ને, કેટલા આયા સરસન થઈ ગયા ડોક્ટર્સ. તો કહેવાનું શું છે કે એવી એવી એમને એવી એમને ડરતા હતી તો પાછા ના પડ્યા. આપણે તો એક વખત થઈએ એટલે કે સ્વામી કહ્યું તું અમે મેં માલા કરી હતી, મેં સેવા કરી હતી, પણ મારું આમ પાસ થયો નપાસ થયો નપાસ થયો, ફરી પ્રયત્ન કરો, ફરી આગળ વધો, પણ સત્સંગમાંથી પાછા ના પડો. જે સત્સંગમાં આવવાનું છે, જે આપણી મંડળ ચાલે છે એમાં તો નિયમિત આવવું જ જોઈએ, તો આપણો સત્સંગ દ્રઢ રહે અને તો ભગવાન સંત રાજી થાય.
આ પ્રશ્નનો ઉત્તર સાંભળીને કિશોરો ખૂબ જ રાજી થયા. અને બીજા કિશોરે પ્રશ્ન પૂછ્યો છે.
એ સ્વામી બાપા, મારા જે વચનામૃત વડતાલના 19માં વાત કરે છે કે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થાય છે ત્યારે ભક્ત થવાય છે, એમ જ સ્વામીશ્રી અમારે બધાને સાચા ભક્ત થવું છે, તો કેવી રીતે ઓળખાય?
શું વાત કરીને
પ્રત્યક્ષ ભગવાન ને કેવી રીતે ઓળખા? વડતાલના 19માં મહારાજે વાત કરે છે કે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થાય છે ત્યારે ભક્ત થવાય છે, અને અમારે બધાને સાચા ભક્ત થવું છે સંશી, તો પ્રત્યક્ષ ભગવાન ને કેવી રીતે ઓળખાય?
એ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર હોય અને એ રીતે વિચારતા હોય ત્યારે આપણે ઓળખવાની અંદર તો ભગવાન તો ભગવાન છે જ, એ મનુષ્ય જેવા આવે એટલે આપણા જેવા લાગે, એટલે આપણને લાગે આપણા જેવું આ તો કાર્ય તો આપણા જેવું જ કરે, બેહવાનું ઉઠવાનું મોડા હાજા અને બધું એવું થાય છે, પણ એ બધી ક્રિયા દેખાડે પણ એ નિર્ગુણ વસ્તુ છે, એમાં માયા નથી કે એમાં કોઈ એ નથી કે કવિ એ તો એક ભગવાન એમનામાં કોઈ એવા અવગુણો છે નહીં આપણા જેવા, આપણે દુઃખ થાય ઉત્સાહ એ તો દેખાડે પણ એ તો પોતે ભગવાન છે, એ શરીરના ભાવ દેખાડે, પણ એથી કરીને આપણા મનમાં શંકા થવી જોઈએ નહીં. ખરેખર કે બધા ચરિત્રો આપણા જેવા છે ને, પેટ ભેગા બેઠતા ઉઠતા હોય એટલે, છતાં એમાં નિર્દોષ ભાવ એને વિશે દિવ્ય ભાવ એ અખંડ ભગવાનના સ્વરૂપને વિશે રહે, તો પછી સ્વામી કે શેમ છે એટલે જ્યારે જે વિચારતા હતા ભગવાન પ્રત્યક્ષ ભગવાનનું જ્યારે ઓળખાણ થાય, એટલે ઓળખાણ એટલે એમનું જેવું છે એવું સ્વરૂપ, એ સર્વોપરી સર્વતાવનારી મહાપ્રતાપી આ દુનિયામાં સર્વથી પર છે, એમાં કોઈ માયા નથી, જગત નથી, પ્રપંચ નથી, મારું નથી, તારું નથી, છળ નથી, કપટ નથી, કોઈને દુઃખ આપવાયા નથી, સુખ આપવા જાય, આપણને આપણો ભાવ છે એટલે દેખાય કે આવી રીતે કર્યું છે કોઈ, અને આમ કર્યું છે, આને આમ કર્યું છે, નામ બોલે છે, એ કંઈક કરે છે ક્રિયા છે પણ આપણા સુખને માટે જ કરે છે, પણ આપણને પેલો દેહ ભાવ છે એટલે એને વિશે શંકા થાય છે, એ શંકા ન થવી જોઈએ, એને વિશે કોઈ શંકા થવી ના જોઈએ, કે માટે આપણે ભ્રમરૂપ થવાની વાત કરીએ છીએ, ભ્રમરૂપ થઈએ તો કોઈ ભાવ રહેશે નહીં, એ ભ્રમરૂપ થવા માટે આ બધો ભીડો કથા અને વાર્તામાં જે ભીડો આવીએ એમાં સ્વભાવ ઘસાય, વાસનાઓ ઘસાય, આપણા વ્યસનો ઘસાય, આપણા વ્યસનો છે ને એ થાય નહીં, ભાઈ આપણે કુસંગ લાગે નહીં, અત્યારે તમે યુવાન છો, યુવાનમાં તમારે ભણવાનો છે, કોલેજોમાં જાઓ છો તો કોલેજોમાં કેટલી જાતના કુસંગ અત્યારે દેખાય, ત્યાં લોકો દારૂ પીતા હોય, મંસાહારી કરતા હોય, પછી સિગરેટો પીતા હોય અને આપણને પણ એ રસ્તે ચલાવી દે, તો એ બધું જો આપણે થઈ જાય તો આપણે બધા ભગવાનને કંઈ જાણી શકે આ પ્રસન્ન કરી શકાય નથી, ભગવાનને જાણ્યા છે તો ભગવાનનું આજ્ઞા છે એ તો સારધાર આપણો જીવનો પડવી જોઈએ, દ્રઢ થવી જોઈએ, તો પછી વાંધો આપણને આવે નહીં, પણ ભગવાનને સમજ્યા નથી કે ભગવાન ક્યાં જુએ છે, ભગવાનને ક્યાં ખબર છે આપણે શું કરીએ, ભણતા ભણતા બીજો આપણે કાર્ય કરતા હોય કે ચોરી કરતા હોય, જૂઠું કરતા હોય, કે બીજું રીતના તોફાન કરતા હોય, કે આપણે આ સત્સંગની અંદરનો બીજો ઘસારો લાવતો હોય, તો એ બધું ભગવાન તો જાણે છે, એવું જ જીવમાં રહેવું જોઈએ, તો આપણાથી ખોટું ના થાય, આપણાથી ખરાબ વસ્તુ ના થાય, આપણાથી કોઈ વ્યસન ના થાય, પણ પેલું એવું ના જાણીએ તો થાય, એટલે ભગવાનને એમાં કોઈ જાતની હવે દુષણો છે નહીં, આપણા જેવા ભગવાન છે ને બધું જુએ છે, બધું જાણે છે, એવી રીતે જો આપણા જીવમાં દ્રઢ થાય તો આપણાથી આ સત્સંગની અંદર ઘસારો ના આવે, સત્સંગમાંથી મન પાછું ના કરે, અને ગમે તે કાર્યમાં જઈએ પછી અભ્યાસ કરીએ, અભ્યાસ કરીને મોટી નોકરીઓ કરીએ, ગમે ત્યાં મોટા હોદ્દા ઉપર જઈએ, ગમે ત્યાં જઈએ, તો પણ આપણા જીવનમાં કુસંગ લાગે નહીં અને આપણા જીવનમાં કોઈ વ્યસન દુસન પહેશે નહીં. અને આપણો સ્વભાવ છે એ દિવસે દિવસે ઘસીને પછી આપણો જીવ બ્રહ્મરૂપ થઈ જાય અને ભગવાનના ધામમાં જવાય. એટલે ભગવાનને આપણે ઓળખવા માટે કે એમનો એવા સંત જે હોય, એમના સ્વરૂપ એમના એમના પામેલા હોય એ ભગવાનના એવા બ્રહ્મરૂપ જે ગુણાતીત સંત કહે છે એનો સમાગમ કરીએ તો મહિમા એમના જેવો આપણને સમજાય. પણ એવા ના મળે ત્યાં સુધી આપણને બીજી રીતે સમજાય. એટલે નિરંતર આપણે જ્યોતિ મહારાજ જેવા પુરુષ મળ્યા છે તો આપણે બધા વારે આજે સંત બેઠા જઈએ, એમને આપણને કહ્યું કે આ સત્સંગ કરો બીજું ત્રીજું, કારણ કે એ હતા, એમનું સ્વરૂપ એવું હતું. મહારાજને વિશે અખંડ દિવ્ય ભાવ રાખીને કરતા હતા તો એ થયા. અને દેહ ભાવ પણ આપણો તળે છે તો કે આટલી જુવાન અવસ્થા છે અને તમે યુવકો છો ને આ દેશ તો બધો રજોગુણી છે, હવે એની અંદર અહીંયા બેસતા કોઈ મન થાય ખરું? અત્યારે કેટલું બધું બધી જાહો જલારી બહાર જોવાનું, રમવાનું, ખરવાનું, ફૂરવાનું, કૂદવાનું બધું કેટલું છે, પણ છતાં અહીંયા બધું મન મારી અને આજ્ઞા પ્રમાણે બેઠા છો. તો મહારાજની જેટલી આજ્ઞા પડે છે, સ્વામીની જેટલી આજ્ઞા પડે છે, એટલા આપણે આત્મારૂપ થયા છે, એટલા આપણે બ્રહ્મરૂપ થયા છે. એમની આજ્ઞા જેટલી પાડીએ, કારણ કે એ મન મૂક્યું ને, આપણું મન ધાર્યું જેટલું મૂકી જાય તો આપણે જાણવું કે આત્મારૂપ થયા. એમને કહ્યું કે આ ના જ કરવું એટલે ના જ થાય. તો આપણે અહીંયા વાયું ને મંદિરમાં વાયો, સાહેબ સત્સંગમાં આવજો તો બધા આવ્યા છો, તો ઘરનું કામ છે કે બીજું જે કંઈ તમારા બધા વિચાર હોય કે ફરવા જવાના હોય કે જરા આગા પાછા ફરવા જવાનું હોય બધું હોય, ભાઈ વિચાર મૂકી નહીં આવ્યા છો તો એટલું આજ્ઞા પડી છે તો ધીરે ધીરે આજ્ઞા પાડતા પાડતા આપણે મહિમા પૂરેપૂરો સમજાય છે. પણ એ ના પાડે તો પછી દુઃખ રહે ના થાય. એટલે આજ્ઞા જેટલી છે, મોટા પુરુષની આજ્ઞા પડે એટલા બ્રહ્મરૂપ, એટલું જગત, એટલા સ્વભાવ, એટલી માયા આપણામાંથી જાય છે અને સુખ્યા થાય છે. એટલે એ પ્રમાણે થાય તો ભગવાનને આપણે સારી રીતે સમજ્યા કહેવાય. અને ખરેખર ભક્તિ
ને એ જ પ્રત્યક્ષ ભગવાન અત્યારે વાત કરે છે ને.
એને આપણે બધું જે છે ને એક ભગવાન જ છે, એટલે શ્રીજી મહારાજ છે, એમનું જ કર્તવ્ય છે, શાસ્ત્રી મહારાજ યોગી માનું છે, આપણે એ સમજવાનું છે. એમના થકી આપણને મોટપ મળે છે. આપણને કંઈ ગમે એટલું કંઈક મહારાજ કે આપણે છે સત્સંગમાં આવ્યા છે એટલે આપણામાં કંઈ ન હોય, પણ આપણામાં મોટા પુરુષના ગુણ આપણે આવે, ભગવાન જેવા ગુણ આવે તો એક કરતા ભગવાન છે, આપણે એમના દાસ છે, સેવક છે. એટલે આપણે ભગવાનની જે વાત ઉપાસના કરીએ છીએ, ભગવાનના સંત જાણીને એમની સેવા કરીએ છીએ, એટલે એ રીતના આપણે સમજવાનું. બાકી કેટલીક વખત જાણીએ મહારાજને કૌન થઈ જાય એવું નહીં કરવાનું. મહારાજ કરતા ભગવાન છે, દરેકમાં વ્યાપક રહીને ભગવાન કામ કરે છે, એ દ્વારા પણ ભગવાન કામ કરે છે. એવી સમજણ સાથે આપણે જો આ કથા વાર્તા કીર્તન ભજન કરીએ તો વાંધો આવે નહીં. ભગવાન એ દ્વારા કામ કરે, એ દ્વારા બધું કામ કરે છે એવી સમજણ. પણ એ શ્રીજી મહારાજ છે એવું ના કરે. શ્રીજી મહારાજ કોઈને લઈને શ્રીજી મહારાજ નથી. શ્રીજી મહારાજ તો એક સ્વતંત્ર પુરુષ છે, એમને લઈને બધાની મોટપ આપણી છે. તમારી અમારી મોટપ શેની છે? કે ભગવાન મળ્યા છે ને લઈને, ભગવાન મળ્યા છે એની ઉપાસના છે આપણે, એમને વિશેની આત્મબુદ્ધિ છે એને લઈને આપણી મોટપ છે. આપણામાં સારા ગુણ આવે છે પણ એમને લઈને આવે છે. મારે કે આપણે ભગવાન જેવા ગુણો આવે તોય પણ ભગવાનને સંતની આગળ તો દાસના દાસ જ છે. એ ભાવથી જો આપણે વર્તીએ તો આપણને સુખ આવે ને ભગવાનની પ્રસન્નતા થાય.
અને એવી રીતે સાંભળીને સર્વકિશોરને એમ નિશ્ચય કરતા, હવે જે આપને મળ્યા જે પ્રમુખ સ્વામી મહારાજ, તે જ પ્રગટ સત્પુરુષ છે અને તે જ મોક્ષનું દ્વાર છે, અને આપણે તો હવે તેમને જ પ્રસન્ન કરવું છે, એ જ જીવનનું ધ્યેય છે. બીજી વર્ષનામાં તો એવી રીતે એડિસન નગરનું પહેલું થયું.
એને શીખવાડ્યું તને લાગે? તો હોય છે તુલે બરોબર રીતે ચાવી ચડાવી લાગે.
આપણે કિશોર દિનની આ સભા સમાપ્તિ શ્લોક થી કરીશું. શ્રીપતિમ શ્રીધરમ.
એક મિનિટ આ બે સાધુ કરે એની શી વાત છે? તો
સ્વામી
હવે એને ઘરે મોકલવાના છે, કઈ નહીં રાખવાના છે.
એટલે સ્વામી એવું હતું કે આપણે આ પધાર્યા એ પહેલા વિવેક સાગર સ્વામી લોયા ત્રણ પર નિરૂપણ કર્યું. મહાત્મા સાથે નિશ્ચય હોય તો શું ન થાય એ વાત પર નિરૂપણ કરતા પહેલા આ બે સાધુઓએ પ્રશ્નો પૂછ્યા હતા, અને પછી એમનો શું નિર્ણય કરવો એ હવે આપ પર છોડવામાં આવ્યું છે.
ના પણ આ તો ચટકીનો રંગ કહેવાય નહીં ને.
ના બાપ, આલ પણ તૈયારી બહુ
તૈયારી સાથે છે. કેમ તો એમ
તૈયારી તો બહુ સાથે તૈયારી વાળા તૈયાર કર્યા હતા, એટલે કે કદાચ આપને ઈચ્છા થઈ આવે તો કોઈ વાંધો ન આવે.
મારી ઈચ્છા હોય પણ એના મા બાપની ઈચ્છા લીધી છે. તમે બધા સાધુ કર્યા પણ અમે તો બધાની ઈચ્છા લઈને જ સાધુ કર્યા. તો તમે એમને બેહાડી દીધા ખાલી, ને હમણાં ઉતારીને પછી આમ જતા રહે છે. સાધુના ગુણ લાવજો બધું, અને પછી આવું હોય તો તમારા મા બાપ રાજી થાય. તારા મા બાપ રાજી થાય તો પછી આવજો, અને નહીં તો અહીંયા રહીને આવો સત્સંગ કરજો સારી રીતે. આ સત્સંગ સારામાં સારો રાખવા, બે વસ્તુ છે, સારું ભણી ગણીને અહીંયા રહીને પણ જો આ સત્સંગ કરવો કરાવો એ પણ થાય, અને તમારે ભણીને તમારી ઈચ્છા હોય પણ તમારા મા બાપની રજા મળે તો પછી આ બાજુ આવીને કામ થાય. એમ વાંધો આપણા મળી ગયા પણ સત્સંગ ખરેખર રાખજો. પછી બીજું વ્યસન ના પડી જાય, કુસંગ ના આવી જાય ભણવા ગણવામાં, એ ધ્યાન રાખજો.
સ્વામી બાપા આમ તો અત્યારે આવી વર્ષે એક્સ્ટ્રા ધૂત્યા ગાતા રહેતા નહીં, બાકી તો એમાંથી ઘણા બધા અહીંયા આગળ આપણે રાજી કરવા માટે બેસવા તૈયાર છે. તો આપની ઈચ્છા હોય પ્રમાણે પછી ભણી ગણીને
જીવમાંથી બધું થશે એટલે ભગવાન તારા દયા કરશે. પહેલું આપણામાં થવું જોઈએ તો પછી બધાની રજા મળી જાય અને આપણે કામ થાય. અને છે બધા ઘણા તૈયાર થયેલા છે અને એનો પ્રોગ્રેસ ચાલે છે. આપણે વાંધો નથી.
સહજાન સ્વામી મહારાજની જે આજે આપણે સ્વામી ખૂબ જ કૃપા કરી અને સુંદર લાભ આપ્યો. સ્વામીએ જે વાત કરી કે હાઉ કેન હી હેવ that kind of a trust within us.